adesso ti corro. પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત એમાં 88 નંબરના બોલ ઉપર આપણે આવ્યા છીએ. આપણને જ સંબોધીને સીધું જાણે ગુરુદેવ શ્રી કહે છે, ભાઈ તું પંચમ કાળે ભરત ક્ષેત્રને ગરીબ ભરે જન્મો છો, તેથી અમારે આજીવિકા આદિનું શું કરવું એમ ન જો. ક્યાંથી શરૂઆત કરી? સામાન્યપણે જીવોના આવા પ્રકારનો ભાવ આવતા હોય કે આપણે ક્યાં છીએ, પંચમકાળ, અને આ કેવો છે, ભરત ક્ષેત્ર છે. એટલે શું હશે પંચમકાળ અને ભરત ક્ષેત્ર? અને પંચમકાળમાં પણ હજી વિચારીએ તો કેવો કહેવાય, ઊંડા અવસર પીણી કાળ છે, એટલે જાણે મારાથી તો કાંઈ થશે જ નહીં ધર્મનું. કારણ કે અત્યારના તો તીર્થંકરોના વિરહ છે, કેવડીના વિરહ છે, નિર્ગ્રંથ મુનિરાજના દર્શન પણ અત્યારના અશક્ય જેવું થઈ ગયું છે, ત્યારે શું એમ. અને બીજું શું છે, અમારી આજે પાપના ઉદયો છે, આજીવિકાનું શું કરવું. આખા પોતાના એક નિર્બળતાના પામરપણાના જે ભાવો છે એનાથી આપણને કાંઈક ગુરુદેવશી આગળ કરશે. તું એ રીતે ઉદયથી તારી જાતને નિર્બળ ન માન. ક્યારે પણ એક વિચાર આવે છે, ઉદયની તાકાત કેટલી? ઉદય શું કરી શકે? પરિણામ બદલાવી શકે તો શું કરે? ઉદય કદાચ સંયોગ બદલાવે છે, તો સંયોગ બદલે છે ને, મારા પરિણામ બદલાવાના એમાં તાકાત નથી. તમને વેદન શેનું છે, સંયોગનું છે, ઉદયનું છે કે મારા પરિણામનું છે? મારા પરિણામના નિમિત્તે ભલે થયા છે, પણ એ મને કરાવી શકે એવું એનામાં તાકાત નથી. હું મારા અજ્ઞાન ભાવે, આજે આવે છે ને એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સંક્રમણ પામતો, આવ્યું શબ્દ એવા કંઈક આવ્યા, તેનો અર્થ છે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં સંક્રમણ. સંક્રમણ એટલે તે રૂપે ક્યારેય પણ કર્મનો ઉદય કે સંયોગ એ જીવ રૂપે થવાના છે જ નહીં. તો સંક્રમણ પામતું નથી તો એ મને કાંઈ કરાવે એવો પ્રશ્ન ક્યાં છે? જીવને પોતાની સ્વાધીનતાનો, સ્વતંત્રતાનો વિશ્વાસ જ નથી. એ ઓલા કઠ પૂતળી હોય છે ને, એને શું કરતા હોય છે, રમાડે, ચાવીને ઓલા આંગળીથી રમાડે ને, એવી રીતે જાણે હું કેવો છું. કર્મ મને શું કરે છે, રમાડે છે મને. અરે અન્યમાં કોક ઈશ્વર કરતા છે અને અહીંયા તું કર્મ કરતા માન, ફરક શું પાડ્યો છે તે. જૈન દર્શનની એક મહાનતા છે કે હર એક પદાર્થ એટલે કોણ, ક્ષેત્રથી નાનામાં નાનો પરમાણુ કે કાળ દ્રવ્ય હો, એ સ્વતંત્ર સ્વાધીન છે, પોતાનું કાર્ય કરવાનું સામર્થ્ય એમાં પૂરેપૂરું છે. તો તું તો ચૈતન્ય તત્વ, મહાતત્વ છો, આનંદ ગુણ ભંડાર તું તત્વ છો, તો તને કેમ એવો વિશ્વાસ નથી આવતો કે મારી જેવું એક ચૈતન્યપણામાં સર્વોત્કૃષ્ટ તત્વ છે. જેમ પૂદગલ જડેશ્વર છે તો હું ચૈતન્ય ઈશ્વર છું. મારી પણતીને કોઈ બદલાવી શકે એવું જગતમાં કોઈની તાકાત એ નથી. અરે એક એક ગુણથી વિચારીએ, બીજા કદાચ ન યાદ રહેતા આમ સામાન્યપણે અભ્યાસમાં આપણે કેટલા ક્યાં ગુણ શીખ્યા હોય, ક્યાં પ્રશ્નોત્તર માળામાં જૈન સિદ્ધાંત પર શીખ્યા, ક્યાં ગુણ શીખ્યા હોય? સામાન્ય ગુણ બે છે, એમાંથી આપણે સામાન્ય, અને એમાં કેટલા, છ. ક્યારે વિચાર્યું છે એ છ સામાન્ય ગુણમાંથી પણ કેટલું સિદ્ધ થઈ શકે છે? પહેલું કયું છે, અસ્તિત્વ. તો એમાં શું છે, જે શરીરના કારણે હું કોઈ અસ્તિત્વ છે મારું, એનું નામ તો શું, શબ્દ શું છે એની વ્યાખ્યા? પહેલું, જે શરીરના કારણે એમ નહીં, તો જે આયુષ્યના કારણે નહીં તો શું છે? એક એક ગુણ શરૂઆત શેનાથી થાય છે? જે શક્તિના કારણે છે. જે સામાન્ય ગુણની વ્યાખ્યા છે એ શું છે? મારું શું છે? શક્તિ છે, સામર્થ્ય છે, તાકાત છે. એનાથી પણ શીખશું તો પણ એમ પોતાની પામરતા, ભિખારીપણું, મારા અસ્તિત્વને માટે કોઈની મારે લાચારી કરવાની જરૂર નથી, કારણ કે હું મારા પોતાના અસ્તિત્વ ગુણથી કેવો છું, હું ટકી રહ્યો છું. મારી કોઈ દી ઉત્પત્તિ નથી અને મારો કોઈ દી નાશ નથી. કોઈને ચાલો તમારી અસ્તિત્વ તો છે, પણ આપણું કામ કરવા માટે કોકની શું લેવી પડતી હોય છે? સપોર્ટ, મદદ, હેલ્પ લેવી પડે ને. તો બીજો ગુણ કયો કહે છે? વસ્તુત્વ. એટલે શું? કોઈ પણ પદાર્થની અંદર પોતાનું પ્રયોજન કાર્ય થાય એ એનું સામર્થ્ય છે. જે શક્તિના કારણે વસ્તુમાં પ્રયોજનભૂત અર્થક્રિયા હોય એનું નામ શું કહેવાય છે? વસ્તુત્વ ગુણ. મારે મારા પ્રયોજનભૂત કાર્ય, મારું પ્રયોજનભૂત કાર્ય કયું કહેવાય? મારામાં જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય ગુણ છે તો એની પર્યાય થવી એ મારું પોતાનું શું છે? સામર્થ્ય છે, તાકાત છે. જેમ ઓલામાં આવ્યું હતું શું છે, સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ હક, એવું કાંઈક હતું ને, કાંઈક આવતું હતું ને. અહીંયા શું વિચારવું, એમ અહીંયા શું વિચારવું, એ જેણે કીધું હોય આપણે અહીંયા શું વિચારવું છે? મારું પરણમન હું સ્વતંત્ર સ્વાધીન કરું એ મારું સામર્થ્ય છે. જીવનમાં આ પ્રકારે સાવ સામાન્ય ગુણ આપણે બહુ શરૂઆતમાં શીખતા હોઈએ છીએ, એનાથી પણ ચાલો પૂરું કરી નાખીએ છે સામાન. આ તો બહુ પાઠશાળા જેવું લાગે ને. ત્રીજો ગુણ કયો છે? જો પહેલો અસ્તિત્વ હતું, ચાલો અસ્તિત્વ તો અમે માની લઈએ, પણ મારે કાર્ય કરવા માટે તો કોઈની પાસે, ધર્મ કરવા માટે મારે કોની પાસે જવું પડે? કોઈની પાસે જવું પડે ને. કર્મને જરા વિનંતી કરવી પડે, તું મને બહુ હેરાન કરે, હવે મને થોડોક રસ્તો બતાવે નહીં. ત્રીજો છે કે તારું જે જે કાર્ય છે એ સ્વયં બદલે છે, હર સમયે બદલે છે, અને એ બદલે છે એ કોઈ કર્મને કારણે કે કોઈ બીજાને કારણે નહીં, તારા પોતામાં જ. દ્રવ્યોની પર્યાય, વસ્તુની દ્રવ્યોની પર્યાય નિરંતર બદલે એ તારો ગુણ છે. દ્રવ્યત્વ ગુણ છે એનો શબ્દ કયો છે? અસ્તિત્વ. જો દરેકમાં ત્વ આવે, ત્વ ત્વ એટલે પણું, એ પણું અસ્થિમાં હોવાપણું, વસ્તુમાં વસ્તુપણું, દ્રવ્યત્વમાં દ્રવ્યપણું. આવું કદાચ ગુજરાતી મીડિયમ ભણ્યા હોય એમાં કેમિસ્ટ્રીને શું કહેવાય નહીં ખબર, કદાચ રસાયણશાસ્ત્ર કહેવાય. અને એમાં જે સોલિડ હોય ને એને શું કહેવાય? દ્રવ્ય કહે. અને એનું લિક્વિડ થાય એને દ્રાવણ કહે. આવું બધું નહીં શબ્દ હોય ને, સોલિડ હોય અને લિક્વિડ હોય, તો લિક્વિડને શું કહેવાય? દ્રાવણ. એટલે દ્રાવણ એટલે કેવું? લિક્વિડ હોય ને એ કેવું હોય? સોલિડ તો હોય એને મૂકી શકે, પણ લિક્વિડને તમે આમ મૂકો તો શું થાય? સ્પ્રેડ થાય, સ્પ્રેડ ફેલાય. તેમ પણતી શું છે? હર સમયે ફેલાય છે, બદલાય છે. તો એના માટે એને દ્રવ્યત્વ ગુણ કીધું, કે દ્રવ્યનું દ્રવ્યપણે પરિણમન થાય છે. પણ એ કોના કારણે? જો એક ખાલી એટલું માનશું તો કોઈએ આવીને મને ગુસ્સો કરાવ્યો, કોઈએ આવીને મને રાગ કરાવ્યો એ પણ નથી. જે પર્યાય બદલી છે થઈ છે એ ક્યાંકને કારણે? વસ્તુત્વ ગુણને બદલી છે શેના કારણે? દ્રવ્યત્વને કારણે. પર્યાય થવી એ શેના કારણે છે? મારું પ્રયોજનભૂત કાર્ય એ વસ્તુત્વ ગુણને, અને એનું હર સમયે બદલવા, ફરીથી બદલવામાં એટલે એમાં વધઘટ એમ નહીં, એવી ને એવી પર્યાય પણ થાય. જેમ સિદ્ધ ભગવાનમાં એવી ને એવી, કોઈ પણ પર્યાય હો, શુદ્ધ હો કે અશુદ્ધ, એ કેટલો સમય ટકે છે? એક સમય. બીજે સમયે વ્યય નાશ પામે એવી ને એવી પર્યાય થઈ શકે છે, પણ એ નિગુણદેશ એના માટે શું શબ્દ વાપરતા? એવી ને એવી હોઈ શકે તેની તે ન હોય. શું છે ફરક? છે એવી ને એવી એઝ ઇટ ઇઝ હોઈ શકે છે, પણ તેની તે ક્યારેય ન હોય. ચલો અહીંયા સુધી તો વાંધો નથી થોડુંક, પણ શું થાય? આત્મા જ દેખાતો નથી, પછી શું કરીએ અમે? તમે બધી બહુ આત્માની આત્માની વાત કરો છો, પણ આત્મા જ દેખાતો તો શું કરું? શું કરું? બહુ સારી વાત કરી. આત્મા જ દેખાતો નથી એવો નિર્ણય કોણે કર્યો? આત્મા દેખાતો નથી એ નિર્ણય કરનાર કોણ છે? જળ તત્વ છે કે ચેતન તત્વ છે? અરે આત્મા છે એટલું તો નક્કી ખબર પડી કે નહીં? આત્મા દેખાતો નથી એ દેખાતો પછીની વાત, પણ આત્મા છે એટલું તો નક્કી કર્યું કે નહીં? તો નથી દેખાતો કેમ કર્યું? આત્મા એ જ કહું છું, આત્મા છે હું કહું, અને કોઈ કે આત્મા નથી, બરાબર? તો એને કે આત્મા નથી, તો આત્મા શબ્દ આવ્યો ક્યાંથી? શું છે? નામ પડ્યું છે તો ત્યાં પદાર્થ હોય છે. અને બીજું, કોઈ પણ પદાર્થ ન જણાય એવું ક્યારેય હોઈ શકે જ નહીં. જગતમાં ન જણાય એવું શું છે? ક્યાંક તો હશે, ક્યાંક ન જણાય એવું, ક્યાંક ઊંડે ઊંડે ક્યાંક કોઈક વસ્તુ હશે, એના ઉપર મોટો સ્લેબ નાખી દીધો હશે, ડાર્કનેસ હતો, બધો ઊંડો ખાડો. જગતમાં ન જણાય એવું જગતમાં ક્યાંય છે જ ને, જે છે એ જણાવવા યોગ્ય છે. ફરક શું પડે છે? આપણા જ્ઞાનની ઓછપ છે. બીજું, જે રીતે જાણી શકાય એવું સાધન આપણી પાસે નથી. જગતના દ્રવ્યોને જાણવા માટે ખાસ કરીને રૂપીને તો છે જ, અને ખરેખર પૂતગલને જાણવું તો ખરેખર પૂતગલ એ પરમાણુ છે, એ પણ કોઈ ઇન્દ્રિય જ્ઞાનથી નહીં જણાય, અતિન્દ્રિય જ્ઞાનથી જ જણાશે. તો એને જાણવા માટેનું સાધન એ આપણી પાસે નથી, એટલે આપણને જણાતું નથી. બાકી આત્મા નથી જણાતો એ જ દેખાડે છે કે આત્મા છે એની સિદ્ધિ તો થાય છે કે નહીં. આપણને નથી જણાતો એટલે જગતમાં નથી એવી કોઈ વાત નથી. તો એ રીતે આખી છે છે આવે છે. પછી છેલ્લે કોઈ પણ પદાર્થનો આકાર હોય એવો પદાર્થ દેખાડો જે પદાર્થનો આકાર ન હોય. આકાર હોય કોઈ પણ દ્રશ્ય પદાર્થ છે એ, અને આ રીતે સુષિત થાય. સુષિત થાય બીજો આવ્યો તો શું? વસ્તુત્વ પ્રયોજનભૂત. અને છેલ્લું આવ્યું પ્રદેશત્વ ગુણ. દરેક પદાર્થ કોઈને કોઈ આકાર છે ને, તો એનાથી શું? બે વાતથી સુષિત થયો. પ્રદેશત્વ ગુણથી ક્ષેત્રની ભિન્નતા સિદ્ધ શરૂ થાય, અને દરેકનું પોતાનું પ્રયોજનભૂત કાર્ય, એનો અર્થ છે કે પોતાનું પ્રયોજનભૂત વિશેષ ગુણ છે તો લક્ષણથી જુદું. પ્રયોજનભૂત કાર્ય કીધું ને, તો પ્રયોજન એટલે શું? એનામાં જે જે સ્વભાવ હોય એનું પરિણમન થાય. તો એ પ્રદેશત્વ ગુણ શું શીખડાવે છે? ક્ષેત્ર ભિન્નતા. અને આમાંથી શું શીખવા જેવું છે? લક્ષણ ભિન્નતા. દરેકના પદાર્થના પોતપોતાના, અરે પોતપોતાના સ્વભાવ જો જુદા જુદા ન હોત તો છ દ્રવ્ય એવો ભેદ કેમ પડ્યો? તો આ રીતે, તો કહેવાનો હેતુ શું છે કે એવું જૈન દર્શન એવું કોઈ અઘરું નથી કે જે આપણને ન સમજાય. આ જે કાંઈ શાસ્ત્રો આચાર્યો જ્ઞાનીઓ એ બધા લખ્યા છે, શેના માટે લખ્યા છે? કે અમે લખીને જઈએ છીએ પણ તને નહીં સમજાય, એમ કરીને લખ્યા છે. અને આ જે લખ્યા છે કોના માટે લખ્યો છે? ચોથારાના જીવો માટે છે. તો કોના માટે ના છે? પાંચમા આરાના જીવો, અને એ પણ ભરત ક્ષેત્રના, કારણ કે લખનારા આચાર્યો ક્યાંના હતા? ભરત ક્ષેત્રના પંચમ આરાના હતા. અને ક્યાંય એમણે એવું લખ્યું નથી અમે લખી જઈએ છીએ પણ તમને એમાંથી કાંઈ ખબર પડવાની, એનો અર્થ છે. એક વાર ગુરુદેસી એક સરસ પ્રવચનમાં, અમે તારી પાત્રતા જોઈએ છે અને તને કેમ વિશ્વાસ નથી આવતો? તું નિત્ય નિગોદના જીવ જેવો નથી. મેરુ પર્વતને નીચે સોનું પડ્યું છે પણ કાઢીને વપરાય એવું નથી, એમ તું અભવી જેવો નથી. તો નિત્યનગરમાંથી બહાર આવ્યો છો, કેવડીની વાણી તને કાને પડી છે, અમે તારી પાત્રતા જોઈએ છે, તું પામી શકીશ. એક બહુ સુંદર રીતે આપણને એક પ્રેરણાદાયક કે જ્ઞાની આપણી પાત્રતા જોઈએ છે, પણ આપણને આપણો વિશ્વાસ આવતો નથી. તો અહીંયા ફરીથી ગુરુદેવ કહે છે, ભાઈ તું પંચમ કાળે ભરત ક્ષેત્રે અને ગરીબ ઘરે જન્મો છો, સંયોગને જોઈશ નહીં. આત્મા જો પામવો છે તો સંયોગ નહીં, સ્વભાવનો વિચાર કરજે. ખરેખર આપણા માટે જેને સાધના કરવી છે એણે એકવાર ભૂલી જવું કે આ પંચમ કાળ છે, મારા માટે જાણે ચોથો કાળ છે. કેમ? કોઈને કેમ કે ભગવાનની વાણી તો છે નહીં પંચમ કાળે, અત્યારના ભગવાનની વાણી છે ક્યાં છે? અરે ભગવાનની વાણીમાં જે તત્વ વસ્તુ સ્વરૂપ એમણે કહ્યું છે એ જ વાણી આચાર્યો અને જ્ઞાનીઓ દ્વારા આપણને મળી છે. પહેલાંના જમાના, હવે અત્યારના જ બધું કાંઈ ન હોય ને, રેડિયો સ્ટેશન હતા ને, એમાં જે રેડિયો સ્ટેશન ખાસ એને શું કહેતા? આકાશવાણી કહેતા. તો ઇન્ડિયામાં આકાશવાણીમાં જે ન્યૂઝ હતા ને એ ક્યાંથી બ્રોડકાસ્ટ હતા? દિલ્હીથી થતા. અને પછી જે રિજનલ સેન્ટર હોય ને ત્યાં એની ભાષામાં શું છે એ આવે, રિલે થતા હોય. બેઝિકલી ક્યાંથી બ્રોડકાસ્ટ થાય? દિલ્હી મેઇન થયા. અને એમ ડિફરન્ટ ડિફરન્ટ લેંગ્વેજ હોય, એમ વિચારી લેવું. સિમંદર ભગવાનની વાણી શું છે? સેન્ટ્રલ રહે છે. અને જ્ઞાની ગુરુની વાણી એ કેવા હતા? રિલેટેશન હતા. તો ત્યાં જે બ્રોડકાસ્ટ હતો એ જ રિલેવાળાને આવે કે એમાં કાંઈ બદલાઈ જતું હશે? તો સમજી લેવું કે આ રિજનલ અહીંયા સ્ટેશન ઊભું થઈ ગયું. ચલો થોડી વાત, એક આજે કેટલા વર્ષો પહેલાં થઈ ગયા હશે, ઓ એક મુમુક્ષુઓની એને એક ભાવના થઈ. યુપીનું એક ગામ છે, નામ તો આમ યાદ છે પણ ભૂલાઈ ગયું. તો એ લોકોએ એક ભાવના કરી, સોનગઢ કાગળ લખ્યો કે અમે એવી એક ભાવના કરીએ છીએ કે સોનગઢમાં એક બ્રોડકાસ્ટિંગ સેન્ટર ઊભું થાય અને ગુરુદેવસિંહની વાણી દરરોજ એમાંથી બ્રોડકાસ્ટ થાય. અને અમે અહીંયા મેનપુરી, એ ગામનું નામ શું છે? મેનપુરી, યુપીનું છે. અને એક કોઈને છે ને એક વિચાર તર્ક ન લગાડવામાં, એ શક્ય બન્યું કે નહીં એમ નહીં, પણ એ લોકોની એ ભક્તોની ભાવના કેવી કે અમને દરરોજ ગુરુદેવસિંહનું પ્રવચન લાઈવ સાંભળવા મળે એવી ભાવના. આપણે ન સમજવું, શક્ય નથી બન્યું. હવે ચાલો એનાથી કંઈક બીજું લેવું છે, કંઈક લેવું છે બીજું? શું લેશું, શું લેશું? એ લોકોએ એવી ભાવના કરી પણ શક્ય ન બન્યું. અત્યારના શક્ય છે, ચાલે છે. કેટલા આપણે લાભ લઈએ છીએ જે ગુરુદેવસિંહની વાણી, જે ગમે તે સોનગઢથી, હવે બધે લાઈવ તો ચાલુ છે, અહીંથી થાય છે. ક્યારે ભાવના થઈ, દૂર બેઠા છે, ક્યાંક છે, તો ચલો એ ટાઈમ આવે તો આપણે સાંભળી લઈએ. સાધન વૈધા છે પણ ભાવનામાં પોતાના આત્માને પૂછી લેવું. જીવનમાં એ એટલા વર્ષો પહેલાંની એક ભાવના કે ગુરુદેવસિંહની એ વાણી, તો ફરીથી કહેવાનું, જો ખરેખર જેને કામ કરવું છે એના માટે સમજી લેવું કે મને તો મારી ભાષામાં ભગવાનની વાણી કેવી હતી? ઓમકાર ધ્વનિ, નિરક્ષરી, એકાક્ષરીય હતી. અને મને મારી ભાષામાં એ જ તત્વની વાત મને સાંભળવા મળે. અરે એક એક કાનમાં એવો શબ્દ આવે, હું જ્ઞાયક છું, એ મહાસદભાગ્ય છે. આપણે બે ત્રણ દિવસ પહેલાં જ વાત થઈ હતી ને કે અમૃત ચંદ્રાચાર્ય દેવે શું ભાવના કરી, એટલે કેવડીની વાણી જાણે સાંભળે છે તો કાનમાં અમૃત રેડતા હોય એવું લાગે છે. તો એ જ્ઞાનીની વાણી આપણને, આવી ઘણી ઘણી ભાવનાઓ છે જો ખ્યાલમાં આવે તો. સમય સારજીની સ્તુતિ છે ને, એમાં શું છે? શરૂઆત છે, એમાંથી શું આવે છે? પંડિતજીએ શરૂઆતમાં શું લખ્યું? સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી. પછી એનાથી સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીરતે મહાવીર ભગવાને કેટલા વર્ષો પહેલાં એ વાણી વરસાવી હતી? કેટલા? 2550 તો નિર્વાણ માટેને. આ તો વાણી કેટલા એડ કરવાને એમાં? 30 વર્ષ. કારણ કે ને છેલ્લે 30 વર્ષ વાણી હતી ને, તો એ એટલા વર્ષ પહેલાં એ મહાવીર ભગવાને એ વાણી વરસાવી. કેવું? એની ઉપમા કેવી આવી હતી? સરિતા વહાવી સુધાત, અમૃતની નદી આ એ વહેવડાવી હતી. 500 વર્ષ વીતી ગયા, શું થયું? એ નદી કેવી થઈ? સુકાવા માંડી. સો સાતી દેખી સરિતને, તો હવે એક કોકને કરુણા થઈ. મહાવીર ભગવાને તો વાણી વરસાવી એ અમૃતની, અમૃત ખબર પડે ને, મરેલાને પણ જીવિત કરે એવી. હવે સોસાતી જોઈ તો કોને હવે કરુણા આવી? કુંદકુન આચાર્ય. તો એમણે શું કર્યું? સોસાતી દેખી સરિતને, કરુણા બિના હૃદયે કરી. પછી મુનિકુંદ સંજીવની. પછી ચલો એનો અર્થ શું? સમય પ્રાવ્રત તણે ભાજન ભરી. એનો અર્થ શું? એ જે મહાવીર પરમાત્માની અમૃતમય જે ધારા હતી એ ક્યાંય જોવા મળે એવું છે અત્યારના? નહીં છે, હા કે ના? તો આ શું છે? આ સમયસારે અમૃતથી ભરેલો કુંભ છે. એ મહાવીર ભગવાને જે અમૃતની સરિતા નદી વેવડાવી હતી એમાંથી આ સમયસાર આવી એક મહિમા જાગે છે ક્યારેક પણ. એક સમયસાર શું છે? કેટલી કિંમત છે સમયસારની? હશે કદાચ પ્રિન્ટ એમાં હશે ને, ઓલી પેજ હશે એની પાછળમાં, 50 રૂપિયા જેટલી હોય છે કાંઈ, કેટલી હોય છે? જીવનમાં ક્યારેક એવું એક એક અંદરનો એક ઉલ્લાસ જાગવો જોઈએ કે હું ભાવ મરણથી, ભયંકર ભાવ મરણે હું મરી રહ્યો છું, એમાંથી મને જાગૃત કરાવે, જીવન આપે. જગતમાં એક કોકે આપણને ડૂબતા બચાવ્યા હોય પાણીમાં તો શું કરીએ? એના પ્રત્યે કેવી ભાવ જાગતો હશે કે જિંદગીભર તારા ઉપકારને હું નહીં ભૂલતા. આનંદ ભવના ભયંકર ભાવ મરણથી આપણને એ બચાવનાર જો વાણી આપણને મળી છે તો એની કેમ ભાવના ન જાગે જીવનમાં? એ રીતે અહીંયા આપણે પંચમ કાળ છે એ ભૂલી જવું. મારા માટે એ ભગવાનની વાણી, ભલે શબ્દરૂપે નથી લખાણ રૂપે મને એ વાત એ મળી છે. અને બીજું શું છે? આ ભરત ક્ષેત્ર છે એની જગ્યાએ શું વિચારવું? આ મહાવિદેય ક્ષેત્ર છે. ચાલો આપણે એક વિચાર કરીએ, મહાવિદેય ક્ષેત્ર કેવી રીતે હોય? સિમંદર ભગવાન ક્યાં બિરાજે છે? એ પોતાના આત્મામાં એ તો છે, ક્ષેત્રથી વિચારીએ તો ક્યાં બિરાજે? ક્યાં આવે? સુદર્શન મેરુની પૂર્વ દિશામાં, પણ ઉત્તર તરફમાં પુષ્કલાવતી વિજય છે ને, પુંડરીકિરણ, ત્યાં તેમનો ગર્ભજન્મ થયો. વિહાર તો થોડું બીજે થતું હોય તો ચાલો. એટલું તો વિદેય ક્ષેત્રમાં છે કે ને? કોણ છે? સિમંદર પાકું છે. અહીંયા આપણે ક્યાંય સિમંદર ભગવાન છે ક્યાંય? અહીંયા નથી ને ક્યાંય સિમંદર? ક્યાં છે સિમંદર ભગવાન? ક્યાં સિમંદર ભગવાન છે કે પ્રતિમા છે? મારા માટે તો સિમંદર ભગવાન જાણે વિદેય ક્ષેત્રથી વિહાર કરીને મારે આંગણે પધાર્યા છે. શા માટે આપણે એવું કરીએ? એક પ્રતિમા બનારસી દાસજી તો એમ કહે છે, જીન પ્રતિમાને જીન સરખી માને છે ને એ જીવના ભવ અલ્પ હશે. એવો શબ્દ છે, જાકો અલ્પ ભવ સોઈ પ્રમાણે જીન પ્રતિમા જીન સરખી. ક્યારે એમ ન વિચારવું, મારા માટે તો સાક્ષાત સિમંદર ભગવાન અહીંયા બિરાજિત થયા છે. તો સિમંદર ભગવાન જો બિરાજિત થયા છે તો એ ક્ષેત્ર કયું હશે? ભરત ક્ષેત્ર હશે કે મહાવિદેય હશે? અને એ જ સિમંદર ભગવાનની દિવ્યત્વનિ સમાન વાણી તત્વ મને સમજવા મળે છે તો એ ચોથો આરો હશે કે પાંચમો આરો હશે? એક ભાવનાથી તો કરી શકીએ છીએ આપણને. આપણે આમ કરીએ તો મારા માટે તો કેવું છે, એવું નંદનવન જેવું ઘર, થોડુંક સુંદર બગીચો હોય તો કોના જેવો છે? નંદનવન, નંદનવન એનો એક અંશ પણ નથી આપણી પાસે, કલ્પના છે ને કરીએ છીએ. તો અહીંયા આપણા માટે ગુરુદેવશ્રી આપણને આવી એક પામરતામાંથી, ભિખારીપણામાંથી આપણને ગુરુદેવ બહાર લાવે છે. કે તું વિચારી જોજે કે તું પંચમકાળ અને ભરતક્ષેત્ર અને ત્રીજું ગરીબ ઘરે જન્મો છો એમ ન માનતો, તેથી અમારે આજીવિકા આદિનું શું કરવું એમ ન જો. જીવનમાં કમસે કમ એટલો તો પુણ્યનો ભરોસો રાખો. આજીવિકા ખાતર ક્યારેય પણ દેવશાસ્ત્ર ગુરુ છોડવા નહીં, ક્યારેય તત્વ છોડવું નહીં. એવા પુણ્ય તો સેજે. અને બે પ્રકાર વિચારવું છે, એક પુણ્યનો એક ભરોસો, અને કદાચ પુણ્ય ન હોય તો એ અસાતાના ઉદય વખતે, પાપના ઉદય વખતે હું સમાધાન કરી શકું એટલી મારી પાસે તત્વજ્ઞાનનું બળ છે. જીનવાણીના ગુરુદેવસિંહને એના પ્રતાપે કદાચ પુણ્ય નથી, અસાતાનો પાપનો ઉદય છે, તો એની સાથે હું સમાધાન કરી શકું એટલું પણ તત્વજ્ઞાનનું બળ મેળવું. ક્યારે પણ ઉદયની સામે હાર માનવી નહીં. ક્યારે ચૈતન્ય તત્વ છું પરિપૂર્ણ. અરે જેના આશ્રયે કોઈ પણ ઉદય પ્રસંગ વખતે જેના આશ્રયે આનંદનું વેદન થઈ શકે છે. મુનિરાજ કેટલા આનંદનું વેદન કરે છે, પ્રચુર આનંદનું વેદન કરે. આ એવું તત્વ તું છો તેમ ન જો. તું અત્યારે કોણ કહે છે આપણને? ગુરુદેવશ્રી શું કહે છે અત્યારે? કે અત્યારે એટલે તું સ્વર્ગમાં જઈશ ત્યારની વાત છે? અત્યારે અને જ્યારે જો ત્યારે, શું શબ્દ વાપરા છે? અત્યારે અને જ્યારે જોઈશ ત્યારે સિદ્ધ સમાન જ થવાનો છો, સિદ્ધ જ થવાનો છો. કોની વાત કરે છે ગુરુદેવશ્રી? કોઈક બીજા કોઈ મોટા હશે ને? નહીં તો આપણી વાત કરે અત્યારના. આપણને કાંઈ આવડતું નથી, કાંઈ તત્વ આવડતું નથી, કાંઈ નથી. અમે તું અત્યારના, બહુ સરસ શબ્દ છે. બે કયા શબ્દ છે? અત્યારે અને જ્યારે જોઈશ ત્યારે. અસાતાના ઉદય વખતે પણ જોઈશ તો પણ ત્યારે તું આત્મા તને કેવો દેખાશે? સિદ્ધ સમાન જ. આનાથી બીજી કઈ કમ્પેરિઝન આપે? જગતની અંદર ઉત્કૃષ્ટ ક્ષેત્રથી પણ વિચાર કરીએ તો ઉત્કૃષ્ટ ક્ષેત્રે કોણ બિરાજમાન છે? સિદ્ધ ભગવાન. પવિત્રતાથી પણ જોઈએ તો કોણ છે? અરિયંત ભગવાન. હજી પણ કેવા કહી શકાય? ગતિવાળા છે. કારણ કે ચાર અઘાતી કર્મ છે ને, તો આયુષ્ય છે, નામ કર્મની અંદર પણ ગતિ છે, અને એ અપેક્ષાએ ઔદયિક ભાવ છે, ઇર્યાપત આશ્રમ, એ અપેક્ષાએ કહેવાય કહે સંસારી કહેવાય. અને આ સિદ્ધ ભગવાન તો એની સાથે સરખામણી કરે. તું એક બહુ જ વિચારીએ આપણે, અથવા હું આપણે એક વિચાર કરીએ, હું સિદ્ધ થવાને લાયક છું કે નહીં? સિદ્ધ થવાને લાયક છું કે નહીં? છું. અચ્છા, સિદ્ધ સમાન છું, સિદ્ધ સરખા, સિદ્ધ જેવો છું, બરાબર ને? હજી કાંઈ? સિદ્ધ થવાને લાયક છું, સિદ્ધ સમાન છું કે સિદ્ધ જ છું? એવા શું કામ ભેદ પાડવાના? સમાન છું. થવાને લાયક અને નહીં કોની વાત આવી? થવાને લાયક છું કે નથી કોની વાત આવી? પર્યાયની યોગ્યતાની વાત આવી છે. હું અહીંયા સ્વભાવગતની વાત. ગુરુદેવસિંહને પણ એક પ્રશ્ન પૂછાણો હતો સંપ્રદાયમાં હતા ત્યારે, તમે ભવી છો કે અભવી? તો ગુરુદેવ શું કીધું હશે ભાઈ? શું ખબર પડે ભગવાનને પૂછ્યું કહીશે એવી રીતે શું હશે? જીવનમાં એક એક અંતરંગનું જોર કેવું હોય છે. સ્વભાવને સ્પર્શીને વાત આવે તો ભવી અભવીનો તો કોઈ પ્રશ્ન જ નથી. અહીંયા તો નિકટ ભવી છે. એક એ પણ એક આવે છે ને, ભવ્ય અભવ્ય શેમાં આવે? શેમાં આવે? પર્યાયગત યોગ્યતા છે, પણ શેમાં આવે? આમ ચૌદ 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 હોય ને એમાં શેમાં? મારગણામાં આવે. અરે મારગણાના ચૌદ પ્રકાર પણ મારામાં નથી. પર્યાય ગતિ યોગ્યતાના નામ છે ભવ્ય, હવે હું તો વર્તમાનમાં સિદ્ધ સ્વરૂપે ભગવાન બોલી તે લઈએ છે. શું છે એમાં કંઈક આવે છે? સર્વ જીવ છે, ફરીથી શબ્દ શું બોલીએ છીએ? સર્વ જીવ છે, ન્યા નજર જાય સર્વ ઉપર જાય છે કે હું છું એ વાતનો વિશ્વાસ. અને એ કરીને હવે એને પ્રાપ્તિનો ઉપાય દેખાડ્યો. પહેલાં તો કોની વાત કરી? અસ્તિત્વ દેખાડ્યું. તું પણ કેવો છું? સિદ્ધ જ છો. હવે એની પ્રાપ્તિ શેનાથી થશે? જે સમજે તે થાય. એનો અર્થ શું આવ્યો? ઉપાય શેનાથી થવાનો છે? રાગથી કે જ્ઞાનની સમજણથી? જ્ઞાનની. હું સિદ્ધ સ્વરૂપ છું અને એની પ્રગટતા જો મારે કરવી છે તો એના માટે જ્ઞાનની સમજણ કરવી પડશે. તો અહીંયા આપણને ગુરુદેવ છે, તું અત્યારે અને જ્યારે જો ત્યારે છૂટ આપે છે. આવું કેમ હશે? જ્યારે જોઈએ ત્યારે, કારણ કે તારો સ્વભાવ છે અને સ્વભાવ તો જ્યારે જોઈએ ત્યારે એવો જ હશે. એમ નથી કે અનંતકાળથી આપણે રખડી ગયા છીએ એટલે આપણો સ્વભાવ કેવો થઈ ગયો, થોડો અશુદ્ધ થઈ ગયો હશે, કે એવું નથી. તું અત્યારે અને જ્યારે જોઈશ ત્યારે તું કેવો છે? સિદ્ધ સમાન જ છો, સિદ્ધ સ્વરૂપ જ છો. હજી બીજું ખરું, જે ક્ષેત્રે ને જે કાળે જ્યારે જો ત્યારે. શું છે આ બે શબ્દ? શું કામ લીધા? જે ક્ષેત્રે ને જે કાળે, એવા બે શબ્દ કેમ લીધા? પહેલાં જ તે કે તું એમ માનતો કે અમે પંચમ કાળમાં છીએ, તે કે જે કાળે તું જો, અમે કહે ભરત ક્ષેત્રમાં, તો જે ક્ષેત્રે હો, જે ક્ષેત્રે અને જે કાળે. આનાથી કાંઈક એક ઉત્સાહ ઉલ્લાસ જાગે, વિશ્વાસ જાગે કે ના, હું ચોક્કસ સિદ્ધ પદની ભલે પ્રાપ્તિ નથી પણ સિદ્ધ પદની પ્રાપ્તિનો એક શરૂઆત તો થઈ શકે એમ છે. ઘણા કે ને શું કરીએ, અમે પંચમ કાળમાં મોક્ષ નથી એટલે અમે પ્રયત્ન કરતા, બરાબર છે ને? મોક્ષ છે અત્યારના આ કાળે, મોક્ષ છે નથી ને, અને એટલા માટે અમે નથી મહેનત કરતા. બહુ સારી વાત કરી. જો તને આટલો સિદ્ધાર્થ સ્વીકારે છે તો સમ્યક દર્શન ન થાય ના પાડી છે? જો તને એ ના પાડી કે સિદ્ધ નહીં થવાય એટલે તું નથી કરતો, તો જે થઈ કરવાની શક્યતા બતાવી છે એ કેમ નથી કરતો? પંચમ કાળના છેવાડે સુધી પણ શું હશે? નિગ્રંથ મુનિરાજ હશે. કોઈ અત્યારના ન હોય એ રીતે જુદી વાત છે, પણ ત્યારે તો અત્યારના કેમ ન થઈ શકે? સમ્યક દર્શન કેમ ન થઈ શકે? તો અહીંયા જે ક્ષેત્રે ને જે કાળે અને જ્યારે જો ત્યારે, આમ એક કહીને બીજું પણ શું સિદ્ધ ગુરુદેવ શું કીધું? ચાલો આટલું જ ખાલી વાંચીએ. જે ક્ષેત્રે ને જે કાળે જો ત્યારે તું સિદ્ધ સમાન છે. એનો અર્થ શું છે? તું જોતો નથી તારો દોષ છે. તું જો જોઈશ તો આવો તને જોયા દેખાયા વગર રહેશે નહીં. એટલા માટે તું જ્યારે જોઈશ અને નથી જોતો અને તું તને પામર માને છે એ તો તારો દોષ છે. એ તો બીજો કોણ શું કરશે? આપણે એક વાત લીધી, તણાવોથી ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં, ગુરુદેશ એ વાત કરી. વાત તો થઈ જ છે ને? એક આંખને આગળ એક તણું હોય, તણું હોય અને બહાર જેને સમયસારમાં એ 38 ગાથા પછી છેલ્લો કળશ છે ને, કે એક પોતે ગુરુદેશ એને કહેતા પોતાની હાઇટ 5 ફીટની હોય અને પડદો 5 ફીટનો રાખ્યો અને એની બહાર એકદમ મોટો વિશાળ સમુદ્ર હોય, શું દેખશે? એ કોને દેખશે? કપડાને દેખશે, સમુદ્ર નહીં દેખાય. એમ અહીંયા તારા પોતાના અજ્ઞાનને કારણે આ ચૈતન્ય સમુદ્ર એ તને દેખાતો નથી. સિદ્ધ સ્વરૂપ તું છો એ તું તને જોતો એ નથી. તો જે ક્ષેત્રે ને જે કાળે જ્યારે જો, કન્ડિશન એ છે તું જોતો નથી એટલે તને દેખાય, બાકી જ્યારે જો ત્યારે તું સિદ્ધ સમાન જ છો. હવે જો ગુરુદેશી કહે છે, મુનિરાજને ખબર નહીં હોય કે બધા જીવો સંસારી છે, આમ કહીને શું કીધું? કેમ આવું કેમ કીધું? સમયસારમાં ભગવાન આત્મા કહીને બોલાવે છે ને. કઈ ગાથા છે? કઈ ગાથા છે? 72. હજી કાંઈ જોવું છે બીજી ગાથાઓ? બીજી ગાથા છે કોઈ? નહીં સૌથી પહેલાં 17-18માં 18 છે કે નહીં, આબાળ ગોપાળ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે કે નહીં, એવું હજી જોવું છે 31 ગાથામાં ને એમાં ઘણી જગ્યાએ છે. આ તો મુખ્યપણે ગુરુદેવસિંહ હંમેશા 72 ગાથાનું આપતા ને 3 વાર. તો આચાર્યદેવને મુનિરાજને શું ખબર નથી કે આ જીવ તો સામે બેઠો એ કેવો છે, સંસારી છે, અને કેવા વિશેષણથી બોલાવે છે આપણને, ભગવાન આત્મા. જો આચાર્યદેવની કરુણા છે, બે પ્રકારે છે, એક બાજુ ભગવાન કહીને પણ બોલાવે છે અને દોષ હોય તો એ રીતે પણ બોલાવે, તું મૂઢ છો, અજ્ઞાની છો, વિપરીત એથી આવે છે ને, શેમ આવે છે, તે મૂંઢ છે, અજ્ઞાની છે. આમાં હમણાં બધા બોલ્યા તો ખરા, બંધ અધિકારમાં આવે છે. ચલો અહીંયા તો કે મુનિરાજને ખબર નહીં હોય કે બધા જીવો જે સામે બેઠા સંસારી છે. હવે ગુરુદેવ એનો ખુલાસો કરે છે, ભાઈ સંસારી અને સિદ્ધ એ તો પર્યાયની અપેક્ષા છે. આ એક આ પણ એક સિદ્ધાંત શું છે, જે કોઈ ભેદ પ્રભેદ જોશું એ સેનાથી કઈ અપેક્ષા ના હશે, પર્યાય અપેક્ષાના, સ્વભાવ અપેક્ષાના નહીં હોય. સ્વભાવ અપેક્ષા તો બધા જ કેવા હોય, ક્યાંથી લઈને નિગોથી લઈને સિદ્ધ સુધીના જે આખો રેન્જ જેને કંઈ લઈએ, સ્વભાવ અપેક્ષા જોઈએ તો બધા કેવા હોય, એક સમાન એક સરખા જ હોય છે. સ્વભાવમાં ક્યારે પણ હિનાધિકપણું નહીં હોય. આ તો એક પર્યાય અપેક્ષામાં હિનાધિકપણું છે, તેથી એનાથી ભેદ પડે છે કે જીવ છે તો સંસારી ને સિદ્ધ છે, સંસારીમાં છે ત્રસ ને સ્થાવર છે, અથવા ભવ્ય ને અભવ્ય, એવા બધા પ્રકાર પર્યાય સાપેક્ષતાના એ ભેદ પડતા હોય છે. વસ્તુ સ્વભાવથી ક્યારે પણ, સાકર ગમે ત્યાં હશે, ભૂકા રૂપે હશે કે ગાંગડા રૂપે હશે, ફરક શું હશે, કેમ બે ફરક તો છે, ગાંગડો છે અને ભૂખો છે, એ સાપેક્ષતા એ પર્યાયની સાપે. બાકી તો સ્વભાવથી તો બધા કેવા સરખા છે. ભાઈ સંસારી અને સિદ્ધ એ તો પર્યાયની અપેક્ષા હોય છે. સ્વભાવે તો આ જ મૂળ મૂળ જેને કહે ને તકલીફ વાંધો ક્યાં પૂરો પડ્યો છે, પર્યાય બુદ્ધિમાં એને આખો સ્વભાવ ઢંકાઈ ગયો છે. સ્વભાવ દેખાતો જ નથી, નિરંતર સ્વભાવ પર્યાયમાં, પર્યાય બુદ્ધિમાં જેને અપરોસરમાં પણ એ રીતે આવે છે ને, રજકણ કે રિદ્ધિ વૈમાનિક, તો ફરક છે કે નહીં, રજકણ અને વૈમાનિક દેવની રિદ્ધિ બેમાં ફરક તો ખરો કે નહીં, નહીં. જો એમાં શું પછી આગળ શું લખ્યું છે, સર્વે માયના પૂજગલ એક કે વિવિધ, આ સ્વભાવ દ્રષ્ટિ છે જીવનમાં આ. અને આ જ આખી વાત 14મી ગાથામાં આચાર્યદેવ અને શ્રોતા એ બે વચ્ચેનો ગેપ બહુ સુંદર એમાં દેખાડ્યો. આચાર્યદેવે કહી દીધું કે અબદ્ધ સ્પષ્ટ 5 બોલ સ્વરૂપ એવા આત્માને તું જો, એનું નામ શુદ્ધ નહીં છે. તો શિષ્ય જ પ્રશ્ન કર્યો, આચાર્યદેવ અમે કરીએ શું, અમને તો આત્મા કેવો દેખાય છે, કર્મના સંબંધવાળો દેખાય છે, પૂતગલના નો કર્મના સ્પર્શવાળો, બાકી જોઈએ તો ગતિવાળો દેખાય છે, જોઈએ તો જ્ઞાન દર્શન અથવા વીર્ય આદિનું હિનાધિકપણું દેખાય, ગુણભેદ, અને જોઈએ તો કસાયવાળો દેખાય, વેદનવાળો. તમે આ વખતે અમને આવો આત્મા જોવાનું એ કેમ છે, હા તમે કયો સિદ્ધ ભગવાન વખતે આવો જોજે તો જરૂર જોશું અમે, પણ અત્યારના કેવી રીતે જાય, એક બહુ જ વિચારવા જેવું છે. એનો એક જ લાઈનમાં આચાર્યદેવ જવાબ આપ્યો છે, એ બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ હોવાથી એ જરૂર જોઈ શકાય છે. જે શિષ્યને શું લાગતું હતું, અસંભવ લાગતું હતું, અશક્ય લાગે, કારણ કે શિષ્ય ક્યાં ઊભો છે, પર્યાય બુદ્ધિમાં, અને આચાર્યદેવ ક્યાંથી વાત કરે છે, સ્વભાવ દ્રષ્ટિમાં, કે એ બધા બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો કેવા છે, અભૂતાર્થ થવાથી કે હોવાથી. એક એક અક્ષરમાં પણ મોટો ફરક પડે છે. શિષ્યની નજર શેમાં છે, થવાથી ઉપર, અને આચાર્યદેવ શેના ઉપર કહે છે, હોવાથી. એકવાર સ્વભાવ ઉપર તો જોઈ લે, અને એ જ વાત પછી એ કળસ આવે છે એ પૂરું થયું. બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો પછી આગળ કંઈ સ્પષ્ટપણે ઉપર ઉપર તરતા હોવા છતાં એ અંદર સ્વભાવમાં પ્રતિષ્ઠા પામતા નથી. સુંદર બધા એ તો તેના આખી આચાર્યદેવ સ્વભાવ દ્રષ્ટિ કરાવે અને એ સમયસારનો મુખ્ય વિષય છે, જેને બીજી ભાષામાં પાંચમી ગાથામાં શું કીધું છે, એકત્વ વિભક્ત. મારો સ્વભાવ, હું પોતે સ્વભાવથી એકત્વ છું અને વિભાવથી વિભક્ત. બસ આ સ્વભાવની દ્રષ્ટિ કરાવવું એ જ આખું સમયસારનું શું છે, પ્રયોજન છે. તો સ્વભાવ શું છે અને સ્વભાવની દ્રષ્ટિ. તો અહીં આપણે આવીએ તો ફરીથી સંસારીને સીધે તો પર્યાયની અપેક્ષા, સ્વભાવે તો એ સંસારી જીવો પણ કેમ શબ્દ વાપરો, કે સિદ્ધ તો છે જ પણ સ્વભાવે તો એ સંસારી જીવો પણ સિદ્ધ સમાન શુદ્ધ જ છે. તો કાંઈ આપણા માને સિદ્ધમાં કાંઈ ફરક નહીં, કાંઈ ફરક નહીં. આવું તો માનશો તો આમ તો નિશ્ચયભાષી તમે કહી દો. પોતાને સિદ્ધ મોક્ષમાં પ્રકાશકમાં સાતમા અધિકારમાં ટોટલમાંથી નિશ્ચયભાષીનું વર્ણન કર્યું ને, તો નિશ્ચયભાષી કોને કહેવાય, પોતાને સંસારી માને છે એ કે પોતાને સિદ્ધ સમાન માને છે એ? નિશ્ચયભાષીની વ્યાખ્યા, નિશ્ચયભાષી પોતાને કેવો માને છે, સંસારી કે સિદ્ધ? તો પછી તમે એટલે તમે નથી માનતા. અરે ભાઈ એની ભૂલ શું છે, એ પોતાને પર્યાયમાં પણ અત્યારના સિદ્ધ સમાન માને એ દોષ છે. સ્વભાવમાં હું સિદ્ધ સ્વરૂપ છે એવું જો માનશે તો સમ્યક દ્રષ્ટિ થઈ જશે. ફરક શું છે, પર્યાયમાં અત્યારના રાગ દ્વેષમાં અશુદ્ધતા હોવા છતાં પોતાને સિદ્ધ સ્વરૂપ માને છે. એકાંત જે આવ્યું હતું ને, એકાંતે મને પર્યાયમાં સિદ્ધપણું છે એવું માને છે એ દોષ છે. સ્વભાવથી સિદ્ધ સ્વરૂપ છે એ તો માનવા જેવું છે. અહીંયા તો એ વાત અહીંયા આપણને કે સ્વભાવ અપેક્ષાએ જોઈએ તો સંસારી અને સિદ્ધ એમાં કાંઈ જ ફરક નથી. કારણ કે કોઈનો પણ સ્વભાવ ક્યારે વિવિધ રૂપે અલગ અલગ રૂપે ક્યારેય હોઈ શકે નહીં. 88 નંબરનો બોલ છે. હવે આગળ 89 પર આવ્યું. ગુરુદેવે સરસ આપણને એક સરસ મીઠી મધુરી જેને કહીએ એક શું કહેવાય સલાહ કરતાં પણ એક ઉપાય દેખાડે છે આપણને કે નિરંતર શું કરવું. સામાન્યપણે આપણે આવીએ કે અમારે સુખી થવા માટે ધર્મ કરવા માટે શું કરવું, તેના માટે સરસ આપણને સરળ સીધો એક ઉપાય બતાવે છે. જીવ જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે, એમ હું કે જીવ? હું તો રાગી દ્વેષી છું, હું થોડી જ્ઞાયક છું. જીવ જ્ઞાયક છે ને, નહીં? છઠ્ઠી ગાથામાં કોણ કીધો છે જીવ જ્ઞાયક કીધો છે ને? અરે ભાઈ કમસે કમ હવે તો બોલતા શીખ કે હું જીવ છું તો હું જ્ઞાયક છું. હું જ્ઞાયક છું, ફરીથી જ્ઞાયક છું, જ્ઞાયક છું, એનો અર્થ શું થયો? શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં સર્વ પ્રકારે હું કેવો છું? જ્ઞાયક. અને જ્ઞાયક હોય કોણ, કેવો હોય? રાગનો કરનારો હોય કે જાણનારો હોય? જીવનમાં ફરી ફરી રાગથી, રાગનો જો અભાવ કરવો છે, રાગ દ્વેષ બધું લઈ લો, એમાં મમતા કસાય, તો તારે એનાથી ભિન્ન હું જ્ઞાયક છું એ પહેલો સ્વીકાર કરવો પડશે. રાગનો અભાવ કરવા માટે એનાથી પહેલાં એકત્વ છોડવું પડશે. તો એકત્વ છોડવા માટે તો હું કેવો છું, કે હું કેવો છું? જ્ઞાયક છું. જ્ઞાયક જાણનાર તત્વ છું. કોનો જાણનાર છું? જાણનાર સ્વભાવ છે, પછી કોનો એવો કેમ ભેદ પડી શકે? તો સારાને જાણે કે ખરાબને જાણે? જ્ઞાયક હું જ્ઞાયક છું, જાણનાર છું, તો કોને જાણું, સારાને કે ખરાબને? કોને? હજી ફરીથી કંઈ, કોને? સારાને જાણું, ખરાબને જાણું? સારું ખરાબ પહેલો જ ભેદ પાડી દીધા હોય, જ્ઞાન ક્યાં પછી તું પહોંચીશ? મોહ ભાવ એવો છે, નાયકને યાદ કરવા પહેલાં ઊભો થઈ જશે સારું ખરાબ. અરે જાણનાર તત્વને જગતમાં સારું ખરાબ છે ના માટે, મોહ બુદ્ધિ એવા ભેદ પહેરા. અરીસાની સામે એક કોઈ ગંદકી હો કે સુંદર ફૂલ હો, અરીસામાં શું ફરક પડે? કે ગંદકીને થોડું બ્લર, થોડું એવી રીતે પ્રકાશે, અને ફૂલ હોય એને વધારે પ્રકાશિત કરે. જગતની અંદર એક જળ પદાર્થ આપણને એક સંદેશ આપે છે કે અમારી જેવો જ્ઞાતા થજે. તો અમે તો જળ છીએ, પણ તું ચેતનવંતો છો ને? પણ કોઈ કે ચેતનવંતા છીએ એટલે રાગદ્વેષ થાય. આપણે તર્ક તો બહુ હોશિયાર છે ને, આપણે કહે તું જળ છે એટલે તને રાગદ્વેષ નતો. એક બહુ સામાન્ય દ્રષ્ટાંત રૂપે, ઓલું હોય ને કાપડની ને એની બધાની દુકાન હોય ને, તેની દુકાનની બહાર શું મૂકે, ઓલો કપડાં પહેરેલો હોય ને, પછી એટલે પૂતળું હોય ને કપડાં, કોઈ કહે એ જોઈને મને શું થાય એને? કારણ કે તો જળ છે એટલે રાગદ્વેષ ન થાય ને, પણ હું તો કેવો છું, ચેતનવંત છું એટલે તો રાગદ્વેષ થાય ને. ઓલું ખાલી મૂક્યો એને તો ન થાય ને, તો હું મને તો કેવો છું હું? વાહ, આવો સિદ્ધાંત ક્યાંથી લાવ્યો? કે ચેતન હોય એટલે રાગદ્વેષ થાય, ચેતન હોય એટલે ચેતના પ્રગટ થાય. શું છે? ચેતન જો તું તારી જાતને માનતો હો તો ચેતનમાંથી શું જાગૃત થવી જોઈએ? ચેતના જ્ઞાન દર્શનનું પરિણમન આવવું જોઈએ. રાગદ્વેષ ક્યાંથી લાવ્યો છો તું? ક્યારે આ મૂળભૂતમાં આ ભૂલ છે, પોતાને ચેતનપણે માનવો નથી તો રાગદ્વેષ ન થાય. બીજું શું? પરલક્ષમાં એકત્વ મમત્વ કરવું તો રાગદ્વેષનું જન્મ દેનારી છે. અરે કમસે કમ હું અહીંયા હર સમય જ્ઞાયક, જો ફરીથી જ્ઞાયક એટલે આપણે વાત લઈ જાણના, હજી એમાં કાંઈક સુધારો કરવો છે. હું જ્ઞાયક છું તો જ્ઞાયક ઇઝ ઇક્વલ ટુ જાણનાર, હજી એમાં કાંઈક સુધારો? જાણનાર શું કાંઈ નહીં. ઓકે, હું એક જાણનારની ક્રિયા અને જાણનાર સ્વભાવ. શું છે? જાણવાની ક્રિયા શેમાં છે? પરણતીમાં છે. અને મારામાં શું છે? જાણવાનો સ્વભાવ છે. આ સ્વભાવની મહત્તા છે. જે છઠ્ઠી ગાથામાં એમાં જાણનાર કીધો, પણ જાણનાર કહેતા કોઈ કે જાણનારમાં જો ક્રિયા લેશું તો અપ્રમત્તમાં શું લેશું? તો એટલે આખો એક જ્ઞાયક તત્વ છે એમાં કોણ લે? જેનામાં જાણવાનો સ્વભાવ ભરેલો છે એ હું તત્વ છું. જાણવાની ક્રિયા કાર્ય પરણમન થવું શેમાં છે? પર્યાયગત. તો હું જ્ઞાયક છું કે થવું છે? ક્યારે છું? છું શબ્દ એ અનાદિના અસ્તિત્વને દેખાડે. અને આમાંય ત્રણ કાળ લગાવે, ત્રણ કાળ. ભૂતકાળમાં પણ જ્ઞાયક હતો, વર્તમાનમાં પણ જ્ઞાયક છું, અને ભવિષ્યમાં પણ નાયકપણે જ રહું છું. કોઈ પણ કાળ લહો, કોઈ પણ ક્ષેત્ર લહો, ઉર્ધ્વલોકમાં, મધ્યલોકમાં કે ઉર્ધ્વ મધ્ય અધો, તો હું કેવો છું? જ્ઞાયક છું. કાળથી જુઓ તો હું કેવો છું? જ્ઞાયક છું. તો હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એમ અંદરમાં. અંદરમાં એટલે શું? અંદરમાં એટલે શું હશે? બોયલા વગર એવું કે ધીરા અવાજે બોલે. અંદરમાં એટલે શું? વિકલ્પમાં. તો શેમાં? એનાથી વગર આ અંદર શું હોય? અરે પોતાના ભાવમાં એ વણાઈ જવું જોઈએ. હું મનુષ્ય છું એ ભાવ કેવો વણાઈ ગયો છે? ક્યારે પણ કોઈ નાટકમાં હોય, એ કદાચ આંધળાનો વેશ લેતો હશે, લંગડાનો લેતો હશે, એ એવું એક્ટિંગ કરે જાણે રિયાલિટી આપણને લાગતું હોય, અને તે જ વખતે એના અભિપ્રાયમાં શું પડ્યું હશે? હું આંધળો છું, ગરીબ છું, લંગડો છું. અરે જ્યાં પોતાના એ અસ્તિત્વને છોડે નહીં, તો હું મારા આવા ચૈતન્ય અસ્તિત્વને જ્ઞાયક છું એને શું કામ હું છોડું? ગમે તે બાહ્યના પ્રકાર હોય, ઉદય હોય કે એ બધા, હું કેવો છું? નાયક છું. અંદરમાં રટણ રાખ્યા કરવું. રટણ રાખ્યા કરવું શું છે? રાખ્યા કરવું એ શું દેખાડે? કન્ટિન્યુટી દેખાડે છે. ખાલી રટણ કરવું લેવું એમ નહીં, રાખ્યા કરવું કોન્સ્ટન્ટ. એ રટણ એના માટે કોઈ શબ્દની જરૂર નથી, વિકલ્પ પણ નહીં, અંદર ભાવમાં એ વણાઈ જવું કે અંદરમાં અંદરમાં પોતાના ભાવમાં એવું રટણ રાખ્યા કરું કે હું કેવો છું. કોઈ પણ કોઈ બાયના અસાતાના સાતાના ઉદય આવે, કોઈ નિંદા આદિ કરે, કોઈ પ્રશંસા કરે, હું કેવો છું? ના, એ પૂજ્ય ગુરુદેવસી પૂજ્ય બેનસી માટે પણ એ વાત કહેતા ને, કોઈ હીરાથી એ બધા વધાવતા હોય તો પણ કેવા ઊભા રહે? તો જીવનમાં ઉપેક્ષા વૃત્તિ વૈરાગ્યની કે કોઈ વધાવે કે ન, એનાથી પણ એમ અંદરમાં રટણ રાખ્યા કરવું. હજી હજી એનાથી આગળ જ્ઞાયક સન્મુખ ઢળવું. જો ખાલી વિકલ્પમાં ને એમાં બારમાં નહીં, હવે પણથી ક્યાં ઢળવે, કઈ તરફ જાય છે? કારણ કે હવે રુચિપૂર્વક એ વાતનો સ્વીકાર થતો જાય છે, અને જો રુચિ થાય છે તો જ્ઞાયક સન્મુખ ઢળવું. પણથી સ્વભાવથી વિરુદ્ધ છે એ હવે જ્ઞાયકની સન્મુખ એના તરફ ઢળે છે, અને જ્ઞાયક સન્મુખ એકાગ્રતા. જો ક્રમશઃ આખી પણતી કેવી થાય છે, જેને બીજી સ્તુતિમાં પણ બોલીએ છીએ ને, શું છે, સમયસાની સ્તુતિમાં જ, વિભાવેથી સ્તંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી છે, કે જ્યાં જ્ઞાયક છું જ્ઞાયક છું એ ભાવમાં જેમ દળતા થતી જશે તેમ શું છે, પણતી શેના તરફ છે? એક સરસ છે એમાં, વિભાવેથી સ્તંભી. એક આપણે એકદમ ફાસ્ટ જાતા હોય અને એમાં અચાનક ખ્યાલ આવ્યું કે આપણે ખોટો રોડ આવી ગયો છે, તો શું થાય છે? પગ ક્યાં હશે? એક્સિલેટરમાંથી ક્યાં જશે? હા, એના જેવું. જ્યાં ખ્યાલમાં આવ્યું કે હું કોણ છું, હું તો જ્ઞાયક થતો છું, આ હું ક્યાં વિભાવમાં અટકી ગયો, જો એવો અંદરમાં ભાવ થશે તો એ ન્યાથી વિભાવેથી સ્તંભી, પછી કેવું શબ્દ છે, સ્વરૂપ ભણી દોડી. જ્યાં પોતાનો ભૂલ સ્વીકાર આવ્યો અને સાચો રસ્તો ખ્યાલ આવ્યો તો ત્યાં જેમ પાણીને ઢાળ મળ્યું તો એ શું થશે, એમ પણતીને પોતાના સ્વભાવ તરફ મળે છે, તે દોડે છે, તે જ્ઞાયક સન્મુખ ઢળવું. જ્ઞાયક સન્મુખ એકાગ્રતા કરવી, ઉપયોગની સ્થિરતા કરવી. શ્રદ્ધા જ્ઞાને કામ કર્યું છે, હવે ચારિત્રમાં પણ એકાગ્રતા ઉપયોગને ત્યાં જમાવી દેવો, સ્થિર કરી દેવું. આહા, પર્યાયને જ્ઞાયક સન્મુખ વાળી બહુ કઠણ છે, અનંતો પુરુષાર્થ માગે છે. જો ગુરુદેવસી આ વાત પ્રોસેસ બતાવીને કહે છે, જરૂર છે પણ એ અશક્ય નથી. શું ફરક છે? આગળ પ્રોસેસ તો દેખાડી દીધી, અને આવું કાર્ય કરવું અનંતકાળથી નથી કર્યું માટે કેવું છે, એક મુશ્કેલ દુર્લભ. જેચન જેત કંઈક અલગ શૈલી દેખાડી, જે બાર ભાવના છે ને, બાર ભાવનામાં એક કઈ આવે છે, બોધિ દુર્લભ, કે સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવું કેવું છે, બહુ મુશ્કેલ છે. જયચંદજી એના માટે શું લખ્યું, બોધિ આપકા સ્વભાવ છે નિશ્ચય દુર્લભ નાય. શું શબ્દ એમણે આપ્યો? બોધિ એટલે જ્ઞાન, જ્ઞાન તો તારો સ્વભાવ છે તો દુર્લભ ક્યાંથી હોય. ઉલટાનું જે ગુરુદેવજી એના માટે શું લેતા, સંયોગ પ્રાપ્ત કરવા દુર્લભ મુશ્કેલ છે, અને સ્વભાવ બોધિ પ્રાપ્ત કરવું સહેલું જ, કારણ કે તારો સ્વભાવ, અને સંયોગની અનુકૂળતા ક્યારે મળશે, ગમે એટલી આકૃતા કરીશ પુણના ઉદય વગર નહીં મળે. એ સામગ્રી મળવી આપણા હાથની વાત નથી, એ દુર્લભ છે ખરેખર સંયોગ મળવા. એને બદલે આપણે છે ને સુલભ માની લીધા સંયોગને અને પોતાના સ્વભાવને. આ તો એના જેવું છે, સાકર ચાખશો પણ કદાચ મીઠી નીકળશે ને, આમ જરા ડાઉટ છે ને, સાકર ચાખે સુગર અને પછી એવું ડાઉટ લાગતો હશે ને, નહીં કેમ નહીં? તો પછી એ જ્ઞાન કોનો સ્વભાવ છે, પૂતગલનો કે મારો? ક્યારે? અત્યારે. આગળ કીધું ને, અત્યારે કે જ્યારે જો ત્યારે. તો અહીંયા કહે છે કે અનંતો પર્યાયને જ્ઞાયક સન્મુખ વાળવી. વાળવી પણ ગુરુદેવસી ઘણી વાર અર્થ કરે, વાળવી એટલે શું? વાળવી કઈ પર્યાયને વાળવી છે, ભૂતકાળની, વર્તમાન કે ભવિષ્યની? વર્તમાનની. વર્તમાન તો પ્રગટ થઈ, હવે હું વાળવીશ? વર્તમાન તો ભૂતકાળની ગઈ, એનો તો વ્યય એટલે નથી, ભવિષ્યની આવી નથી, અને વર્તમાનની ઉત્પન્ન થઈ ગઈ છે, તો હવે કઈ વાળશો? પ્રશ્ન તો થાય કે નહીં બધું? જો આ બધા ખુલાસા ગુરુદેવ, વાળવીનો અર્થ શું છે કે હવેની જે પર્યાય આવશે, કે વર્તમાન પર્યાયમાં એવો ભાવ જાગે છે કે હવેની જે પર્યાય આવશે એ સ્વભાવ સન્મુખની જ આવે, એને બે પર્યાયનો સંબંધ કરીને વાળી એમ કહેવામાં આવે છે. ત્યાગનો અર્થ બીજો શું છે? મિથ્યાત્વનો ત્યાગ કર્યો, એનો અર્થ શું થયો? કે મિથ્યાત્વ પ્રગટ થયો ત્યાગ છે, કે મિથ્યાત્વ વર્તમાન છે, હવે બીજા સમયે ઉત્પન્ન જ નથી થતો, સમ્યક દર્શનની બીજા સમયે ઉત્પત્તિ થાય તે નથી થતો, તેનું નામ વાળી છે, ત્યાગ કર્યો છે, છોડ્યો છે, એ બધા શબ્દ પ્રયોગથી કથન પદ્ધતિ છે, બાકી ઉત્પન્ન જ એ નથી. તો વાળવી બહુ કઠિન છે, અનંતો પુરુષાર્થ માગે છે. કેટલો? થોડો ગણો નહીં, પણ કેટલો? અનંતો. અનાદિકાળથી જે કાર્ય નથી કર્યું એ કાર્ય કરવા માટે ફરીથી પુરુષાર્થ અનંતો માગે છે, પણ અશક્ય નથી. ક્યારે જીવ પુરુષાર્થ કરે છે, પુરુષાર્થ આગળ કોઈ પણ સાધક કે સાધ્ય દશા એ પ્રગટ થયા વગર રહેશે જ નહીં. પુરુષાર્થને માટે કોઈ શક્ય અશક્ય નથી. પુરુષાર્થને માટે સાધક દશા કે સાધ્ય દશા એ કેવી છે? શક્ય છે, અશક્ય નથી, પણ સાચી દિશાનો પુરુષાર્થ જોશે. બીજી ભાષામાં કહીએ, પૂજ્ય બેનસી પણ લખે, કારણ આપવું નથી અને કાર્ય ફળ જોવે છે. જેટલું કારણ આપશે એટલું કાર્ય થયા વગર રહેશે નહીં, પણ તું કારણ આપણે આપતા નથી, પુરુષાર્થ એટલો કરતા નથી એટલે ફળ મળતું નથી. તે અનંત પુરુષાર્થ માગે છે. જ્ઞાયક તળમાં પર્યાય પહોંચી, આ વળી શું હશે? તળ ને દળ ને બધું આવે ને, અહીંયા જ્ઞાયક તળ એટલે જ્ઞાય પર્યાયથી પણ ઊંડી, બોલે ઊંડી ઊંડી ઊંડેથી નો કર્મ, દ્રવ્ય કર્મ, રાગ, ગુણભેદ બધાથી અંદરમાં જો જઈએ એ વાત. ક્ષેત્રથી બદલાવવું બતાવવું છે, બાકી તો ભાવમાં અંદર ઊંડાણ જોઈએ. બતાવે તો શે નથી બતાવે? જમાણમાં કીધું કે બધું સ્પષ્ટ આદિ ઉપર ઉપર તળે, ઉપર ઉપર તળે એટલે કાંઈ એવું નથી, ક્ષેત્રથી બતાવે છે પણ બતાવવું છે ભાવભિન્નતા. એમ અહીંયા જ્ઞાયક તળમાં પર્યાય પહોંચી એટલે જ્ઞાયક ભગવાન આત્મા છે એની સન્મુખતામાં એકાકાર પર્યાય થઈ. આહા, એની શી વાત? એની શું વાત? એટલે કે એ હવે આત્મા એ ભવસાગરથી તરવાને માર્ગમાં એ આવી ગયો. જ્ઞાયક તરફ પર્યાય પહોંચી, એની શી વાત? એવો પૂર્ણાનંદનાથ પ્રભુ એની પ્રતીતિમાં, એનો અર્થ એના વિશ્વાસમાં, એના ભરોસામાં આવવો જોઈએ. શરૂઆત ક્યાંથી કરીએ? શ્રદ્ધાથી. શ્રદ્ધાને માટે તમે એને પ્રતીતિ કહો, વિશ્વાસ કહો કે ભરોસો, કે એવો પૂર્ણાનંદનાથ પ્રભુ એની પ્રતીતિ, વિશ્વાસ અને ભરોસામાં આવે છે. અહો, એક સમયની પર્યાયની પાછળ, જો ફરીથી શબ્દ શું આવે છે? પાછળ અને એની પાછળ, એ ક્ષેત્રની ભિન્નતા દેખાડવી છે, પણ ન્યાસ શું છે? પર્યાયો બધી કેવી હોય? આઉટરમાં હોય, અને ઇનરમાં કોણ હોય? દ્રવ્ય હોય. એવું જોઈને અહીંયા તો લખ્યું છે આગળ પાછળ શબ્દ વાપર્યો છે. ક્ષેત્રની ભિન્નતાથી દ્રષ્ટાંત લઈને બતાવે છે, બાકી તો લક્ષણ ભાવ ભિન્નતાની છે. એક સમયની પર્યાયની પાછળ આવડો મોટો ભગવાન, આવડો મોટો એટલે જેનામાં અનંત અનંત સિદ્ધ પર્યાયો ભરેલી છે, એવો આવડો મોટો ભગવાન એ કોણ છે? હું પછી કથનચિત છું. જ એટલે શું? આ તો એક અભિમાન થઈ ગયું ન કહેવાય? અરે આવો એક વિશ્વાસ લાવ, તને ભગવાન આત્માના પ્રત્યક્ષ દર્શન થશે. હું જ છું, આ શ્રદ્ધાનું જોર છે. એ ગુરુદેવશ્રી આ રીતે શરૂઆત દેખાડી કે હું જ્ઞાયક છું, એ ભાવથી લઈને પરણતી અંતર સન્મુખમાં ઢળે છે ત્યારે તને આવા આત્માની પ્રતીતિ અને વિશ્વાસ આવે છે.
સી હું આત્મસ્વરૂપ સદાનંદી